એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની દુનિયામાં ઉતરવાના છીએ જેણે નવલકથાના સ્વરૂપને જ બદલી નાખ્યું. વર્જિનિયા વુલ્ફ કૃત મિસિસ ડેલોવે.
અને આ નવલકથાની જે વાત મને હંમેશા આકર્ષિત કરે છે એ છે એનું બંધારણ.
હા, બિલકુલ. આખી વાર્તા, પાત્રોનો આખો ભૂતકાળ, એમની ચિંતાઓ, બધું જ ફક્ત એક દિવસમાં.
બરાબર. આટલો ટૂંકા ગાળામાં કોઈ લેખક પાત્રોના મનની આટલી ઊંડી સફર કઈ રીતે કરાવી શકે? આજ તો વર્જિનિયા વુલ્ફનો જાદુ છે.
એમણે ખરેખર પરંપરાગત નિયમો તોડી નાખ્યા.
હા, અને એ સમય પણ સમજવા જેવું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. લંડનનો સમાજ ઉપરથી તો ઠીકઠાક લાગતો હતો, પણ અંદરથી
દરેક જણ એક ઉથલપાથલ અનુભવી રહ્યો હતો,
એક પ્રકારની અનિશ્ચિતતા.
બિલકુલ. અને આ આંતરિક સંઘર્ષને પકડવા માટે જ વુલ્ફે પ્રવાહી ચેતના એટલે કે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શૈલીનો અદ્ભુત ઉપયોગ કર્યો. એટલે કે આપણે જાણે વાર્તા નથી વાંચતા, પણ સીધા જ પાત્રોના મનમાં, એમના વિચારોના પ્રવાહમાં વહેવા લાગીએ છીએ. યાદો, ચિંતાઓ, બધું જ એક સાથે ચાલતું હોય, બરાબર ને?
એકદમ. અને આ પ્રવાહની શરૂઆત જુઓ કેટલી સામાન્ય છે. એક સાવ સાદું વાક્ય. મિસિસ ડેલોવેએ કહ્યું કે તે ફૂલો જાતે ખરીદશે.
બસ આટલું જ.
હા, અને આ એક નાનકડો નિર્ણય 51 વર્ષીય ક્લેરિસા ડેલોવેના વિચારોનો જાણે કે એક ધોધ શરૂ કરી દે છે. એ પોતાની સાંજની પાર્ટી માટે ફૂલો લેવા નીકળે છે અને લંડનના રસ્તા પર ચાલતા ચાલતા એનું મન ક્યારે વર્તમાનમાંથી ભૂતકાળમાં જતું રહે છે એની આપણને ખબર પણ નથી પડતી.
અને ભૂતકાળ એટલે બોટનમાં વિતાવેલી એની યુવાની. પેલો એનો જુસ્સાદાર પ્રેમી પીટર વોલ્શ અને એની નીડર મિત્ર સેલી સેટોન, આ બધી યાદો જાણે આજે પણ એના પર હાવી છે.
અને આજ તો પ્રવાહી ચેતનાની ખૂબી છે. વુલ્ફ આપણને બતાવે છે કે આપણું મન સમયના બંધનમાં નથી. એક ક્ષણે ક્લેરિસા પાર્ટીના મેનુ વિશે વિચારે તો બીજી જ ક્ષણે 30 વર્ષ પાછળ.
અને પેલી મોટરકારવાળી વાત પણ કેટલી રસપ્રદ છે.
ઓ હા, જ્યારે રસ્તા પર એક મોટરકારનો ધડાકા જેવો અવાજ થાય છે ત્યારે એ અવાજ માત્ર ક્લેરિસા જ નહીં,
શહેરના બીજા લોકો પણ સાંભળે છે.
બરાબર. અને આ રીતે વુલ્ફ અલગ અલગ પાત્રોની ચેતનાને એક અદૃશ્ય દોરાથી જોડી દે છે.
અને આ જ અવાજ આપણને વાર્તાના બીજા અને એટલા જ મહત્વના પાત્ર સુધી લઈ જાય છે. સેપ્ટિમસ વોરેન સ્મિથ.
સેપ્ટિમસ પ્રથમ વિશ્વયુદ્ધનો સૈનિક છે અને યુદ્ધના ભયંકર આઘાતથી પીડાઈ રહ્યો છે, જેને ત્યારે શેલ શોક કહેવાતું,
અને આજે આપણે જેને PTSD કહીએ છીએ.
સાચું. એનું મન જાણે વાસ્તવિકતા સાથેનો સંબંધ ગુમાવી રહ્યું છે. એને ભ્રમ થાય છે કે ઝાડ એની સાથે વાતો કરે છે. યુદ્ધમાં મૃત્યુ પામેલો એનો મિત્ર ઇવાન્સ એને દેખાય છે. બિચારી એની પત્ની લુક્રેઝિયા એની આ હાલત જોઈને વાચાર છે.
પણ નવાઈની વાત તો એ છે કે ક્લેરિસા અને સેપ્ટિમસ આ બંને મુખ્ય પાત્રો આખી નવલકથામાં એકબીજાને ક્યારેય મળતા જ નથી. તો પછી આવું શા માટે? શું તેઓ એકબીજાના મનોવૈજ્ઞાનિક પ્રતિબિંબ છે? તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો, પ્રતિબિંબ. સેપ્ટિમસ એ ક્લેરિસાના વ્યક્તિત્વનું એ અંધારું પાસું છે જેનો તે પોતે સ્વીકાર નથી કરી શકતી.
એટલે કે
જુઓ, ક્લેરિસા સમાજમાં, પોતાની પાર્ટીઓમાં, પોતાની પ્રતિષ્ઠામાં જીવનનો અર્થ શોધે છે, જ્યારે સેપ્ટિમસ જીવનના અસ્તિત્વ અને મૃત્યુના એ ભરાવહ સત્યનો સીધો સામનો કરી રહ્યો છે. કહેવાય છે કે વુલ્ફનો મૂળ વિચાર તો ખરેખર તો એ ક્લેરિસાની આત્મહત્યા સાથે વાર્તા પૂરી કરવા માંગતા હતા, પણ પછી એમણે સેપ્ટિમસનું પાત્ર બનાવ્યું જે જાણે ક્લેરિસા વતી એ બધો આંતરિક સંઘર્ષ જીવે છે અને ભોગવે છે.
વાહ, એટલે એક જ શહેરમાં એક જ દિવસે બે જીવન સમાંતર ચાલી રહ્યા છે.
બરાબર.
એક જીવન જે બહારથી શણગારેલું અને બીજું જે અંદરથી વિખેરાઈ રહ્યું છે. આ વિચાર જ કેટલો ગહન છે.
અને આ ગહનતા ત્યારે વધુ તીવ્ર બને છે જ્યારે ભૂતકાળ અચાનક વર્તમાન પર હાવી થઈ જાય છે. સવારે અચાનક જ પીટર વોલ્શ ક્લેરિસાના ઘરે આવી પહોંચે છે.
30 વર્ષ પછી.
હા, 30 વર્ષ પછી. એ જ પીટર જેનો પ્રેમ ક્લેરિસાએ ઠુકરાવી દીધો હતો. એ મુલાકાત કેટલી વિચિત્ર અને ભાવનાત્મક રીતે જટિલ હશે. શું ચાલતું હશે બંનેના મનમાં?
એમના મનમાં અફસોસ, જૂનો પ્રેમ, ફરિયાદ, ન કહી શકાયેલી વાતોનું જાણે વંટોળ ચાલે છે. પીટર હજી પણ એટલો જ બેચેન છે. એ સતત પોતાના ખિસ્સામાં રહેલી છરી ફેરવતો રહે છે,
જે એની આંતરિક અશાંતિનું પ્રતીક છે.
બિલકુલ. અને આ મુલાકાત ક્લેરિસાને એના જીવનના સૌથી મોટા નિર્ણય પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દે છે,
કે તેણે પીટરના જુસ્સાને બદલે રિચાર્ડ ડેલોવેની સ્થિરતા કેમ પસંદ કરી. શું એણે જે જીવન જીવ્યું છે તે સાચું છે, કે પછી એ માત્ર સમાજને બતાવવા માટેનો એક દેખાવ છે? આ પ્રશ્નો એના મનમાં ઊંડા ઉતરતા જાય છે.
અને બીજી તરફ એનો પતિ રિચાર્ડ, જે સંસદ સભ્ય છે, એ બપોરે એના માટે ગુલાબ ખરીદે છે. મનોમન નક્કી કરે છે કે આજે તો ક્લેરિસાને કહેશે, હું તને પ્રેમ કરું છું.
પણ કંઈ નથી શકતો.
ના, જ્યારે ઘરે પહોંચે છે ત્યારે એ શબ્દો એના મોઢામાંથી નીકળતા જ નથી. આ એક નાની એમથી વાત આપણને એમના સંબંધોની ભાવનાત્મક દૂરી બતાવી જાય છે.
એટલે એક તરફ ભૂતકાળનો પ્રેમ સામે આવીને જૂના ઘા તાજા કરે છે, અને બીજી તરફ વર્તમાનના સંબંધમાં એક ખાલીપો છે.
બરાબર.
ક્લેરિસાનું જીવન ખરેખર એક પાર્ટી જેવું જ છે ને, બહારથી ભવ્ય પણ અંદરથી ક્યાંક ને ક્યાંક ખોખલું.
અને એ જ બપોરે સેપ્ટિમસનું જીવન એક નિર્ણાયક વળાંક પર આવે છે. તે અને લુક્રેઝિયા એક પ્રખ્યાત મનોચિકિત્સક સર વિલિયમ બ્રેડશોને મળવા જાય છે.
અને અહીં વુલ્ફ સીધો જ પ્રહાર કરે છે એ સમયના તબીબી જગત અને સમાજની સંવેદનહીનતા પર.
એકદમ સાચી વાત. સર વિલિયમ બ્રેડશો સેપ્ટિમસની આંતરિક પીડાને સમજવાનું જરા પણ પ્રયત્ન નથી કરતો.
ના, જરા પણ નહીં.
એ તો બસ ઠંડા અને અધિકારપૂર્વકના અવાજે કહે છે કે એનામાં પ્રપોર્શન, એટલે કે સપ્રમાણતાનો અભાવ છે, અને એની વેદનાને એક બીમારીનું લેબલ લગાવીને એને માનસિક સંસ્થામાં મોકલી દેવાની સલાહ આપે છે.
એની પત્નીથી પણ દૂર.
હા, બ્રેડશોનું પાત્ર એ સત્તા અને દમનનું પ્રતીક છે, જે માનવતાને સમજવાને બદલે બસ એને નિયંત્રણમાં રાખવા માંગે છે.
આ તો જાણે સેપ્ટિમસની આત્મા પર હુમલો કરવા બરાબર થયું. એને એમ લાગ્યું હશે કે આ લોકો મારી પીડાને સમજવાને બદલે મને જ ખતમ કરી દેવા માંગે છે.
અને બરાબર એવું જ થાય છે. જ્યારે બીજો ડોક્ટર એને પરાણે લઈ જવા માટે એના ઘરે આવે છે, ત્યારે સેપ્ટિમસને લાગે છે કે હવે બધું છીનવાઈ જશે, એની આંતરિક સ્વતંત્રતા, બધું જ.
અને પછી
એ પોતાની જાતને બચાવવા, પોતાની આત્માની અખંડિતતાને જાળવી રાખવા માટે બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે.
ઓહો.
એનું આ પગલું હતાશાનું નથી, એ દમનકારી વ્યવસ્થા સામેનું એક બળવાખોર કૃત્ય છે.
એક યુવાન જીવનનો આટલો કરુણ અંત, અને આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે ક્લેરિસા એ શું કરી રહી છે?
તે જ સાંજે ક્લેરિસાના ઘરે એની ભવ્ય પાર્ટી ચાલી રહી છે. અને પાર્ટી ક્લેરિસા માટે માત્ર એક સામાજિક પ્રસંગ નથી, ખબર છે?
ના, એ એની કળા છે.
બરાબર. લોકોને એકસાથે લાવીને જીવનની સુંદર ક્ષણો બનાવવાનો એનો એક પ્રયાસ, એનું એક અર્પણ.
અને પછી એક ક્ષણ આવે છે જ્યાં આ બે સમાંતર વાર્તાઓ એકબીજા સાથે જોરથી ટકરાય છે.
હા, પાર્ટીની બરાબર વચ્ચે સર વિલિયમ બ્રેડશો અને એની પત્ની મોડા પહોંચે છે, અને મોડા પડવાનું કારણ આપતા વાત વાતમાં જ ઉલ્લેખ કરે છે કે એમના એક દર્દીએ આત્મહત્યા કરી લીધી.
સેપ્ટિમસે.
હા.
એક ભવ્ય પાર્ટીની વચ્ચે મોતની ખબર. ક્લેરિસા પર એની શું અસર થઈ હશે, જેણે એ છોકરાને જોયો પણ નથી, એનું નામ પણ નથી જાણતી.
તે અંદરથી હચમચી જાય છે. એ પાર્ટીના શોરબકોરથી દૂર એક અલગ રૂમમાં જતી રહેશે. પહેલાં તો એને ગુસ્સો આવે છે.
કેમ?
કે બ્રેડશો જેવા લોકો એની પાર્ટીમાં મૃત્યુ અને દુઃખની વાત કેમ લાવ્યા. પણ પછી ધીમે ધીમે એના મનમાં ગુસ્સાનું સ્થાન એક ઊંડી અકલ્પનીય સહાનુભૂતિ લઈ લેશે.
સહાનુભૂતિ?
હા. તે સેપ્ટિમસના કૃત્યને સમજી જાય છે.
પણ કઈ રીતે? બંનેના જીવન તો બિલકુલ અલગ હતા.
તે સમજી શકે છે કારણ કે તે સેપ્ટિમસની પીડાને પોતાની અંદર ક્યાંક ઓળખે છે. તે વિચારે છે કે મૃત્યુ એક પડકાર હતો, મૃત્યુ સંવાદ કરવાનો એક પ્રયાસ હતો,
પોતાની જાતને, પોતાની આત્માની પવિત્રતાને બચાવવાનું.
બરાબર. એને સમજાય છે કે સેપ્ટિમસે જીવનને ફેંકી દીધો, જેથી તે જીવનની સૌથી કિંમતી વસ્તુ, પોતાની આંતરિક સચ્ચાઈને બચાવી શકે.
એટલે કે એક અજાણ્યા યુવકના મૃત્યુમાં ક્લેરિસાને જીવનનું સાચું મૂલ્ય સમજાય છે.
હા, સેપ્ટિમસ મરીને જાણે ક્લેરિસાને જીવતા શીખવાડી ગયો. આ સમજ સાથે તે જીવનના ભય અને આનંદ બંનેનો એક સાથે અનુભવ કરે છે, અને આ નવી સ્વીકૃતિ સાથે તે ફરીથી મહેમાનો પાસે પાછી ફરે છે.
હવે તે જીવનને વધુ ઊંડાણથી સ્વીકારી ચૂકી છે.
બિલકુલ. નવલકથાના અંતમાં પીટર વોલ્શ તેને જુએ છે અને તેના મનમાં આતંક અને આનંદની એક મિશ્ર લાગણી સાથે વિચારે છે, કારણ કે તે ત્યાં હતી. જાણે ક્લેરિસાનો પુનર્જન્મ થયો હોય.
તો અંતે સેપ્ટેમસનું મૃત્યુ ક્લેરિસા માટે જીવનની પુનઃશોધ બની ગયું.
બિલકુલ. અને આ નવલકથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર પરફેક્ટ જીવન બતાવવાની કોશિશ કરીએ છીએ, ત્યારે વુલ્ફ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિની અંદર એ દેખીતી સપાટીની નીચે એક અત્યંત જટિલ, સંવેદનશીલ અને ઊંડી દુનિયા ધબકતી હોય છે.
પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.